अथ मनसि सनेस्थिरत्वम् अप्ते भगवते मानुषमूर्ति वासुदेवे निजहृदि पृथगेकमेकमङ्गं चरणतलादि विचिन्त्यमस्य पुंसः ध्वजकमलयवाङ्कुशरुध्वरेखा प्रमुखसुलक्षणलक्षितश्चरम्य अतिशयमृदुलश्च यावकावे चरणतले मनसश्च चिन्तनम्। बोलो स्वामी नारायण भगवान। श्री हरि कृष्ण महाराज, श्री घनश्याम महाराज, श्री राधारमण देवनी। બધા ભક્તોને જાજક જય સ્વામિનારાયણ। સર્વાવતારીષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી પરમ પૂજ્ય આચાર્યજી મહારાજ, પરમ પૂજ્ય લાલજી મહારાજ એમના રૂઢ આશીર્વાદથી શ્રી મહારાજના ચરણારવિંદથી અંકિત થયેલી ભમાણા મંદિરની મહાન ધરતી ઉપર દ્વિતીય શ્રી સ્વામિનારાયણ શિબિર એનો આજે પ્રારંભ થઈ રહ્યો છે, જે પ્રારંભમાં પૂજ્ય પૂર્ણેશ્વર સ્વામી આપણને પુરુષોત્તમ પ્રકાશના માધ્યમથી મારનો ખૂબ મહિમા સમજાવ્યો। હવે આપણે વચનામૃત ઉપર જરાક જવું છે। આપણા લગભગ વચનામૃતના બધા પ્રકરણો પૂર્ણ થયા છે। પ્રથમ પ્રકરણ એમાંથી 65 વચનામૃત પૂરા થયા છે। આ 66થી આપણે પ્રારંભ કરવો છે। મહારાજનું શું અભિગમ છે, મહારાજ શું આપણને કહેવા માગે છે, એ મહારાજની વાણીને આપણે સદગુરુ સંતોએ જો પ્રયાસ ન કર્યો, દાખલો ન કર્યો તો કદાચ ન સમજી શકત, આપણા સુધી ન પહોંચી શકત। મહારાજ તો પૃથ્વી પર પધાર્યા, પણ સાથે સાથે મહાન મુક્તોને જે સાથે લાવ્યા એમને મહારાજની પરાવાણી અદ્ભુત વચનામૃતના માધ્યમથી જે લખી લીધી છે એ આજ આપણને સાંભળવા મળે છે। તો મહારાજનો શું અભિગમ છે અને આપણે સમજવા માટે જ્યારે પ્રયાસ કરીએ છીએ ત્યારે પ્રથમ મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજ આપની પરાવાણી કોની તાકાત સમજી શકે, કોની તાકાત સમજાવી શકે। આપ જ જ્યારે પ્રેરણા કરો ત્યારે સમજી શકાય ને ત્યારે સમજાવી શકાય, માટે આપ જ અમારા બધાના હૃદયમાં બિરાજી, આપ જ સમજાવો, આપ જ અમને એ સમજાવી સદમતિ આપો એ ભગવાનને પ્રાર્થના કરી હવે આપણે આ વચનામૃત ગ્રંથ એનો પ્રારંભ કરીએ છીએ। સભાને યાદ રાખજો બધા, ઘેરેથી વાડીએથી ખેતરેથી દુકાનેથી ધંધેથી બધા અહીંયા અત્યારે શિબિરમાં આવી જાય જો, શરીરે કરીને તો આવ્યા જ છો, મને સહવર્ત મને આવી જાયજો। સ્વામિનારાયણ અરે, સ્વામિનારાયણ અરે। સંવત 1876ના ફાગણવદી અમાવાસ્યાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે બાર ઉરડાની ઓસરીએ ઢોલિયા પર વિરાજમાન હતા અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો, ધોળી પછડી ઉડી હતી ને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। ઉશાંગળી કરો, કોને ખબર છે, ભલે પૂછવું ને, ચાલો બધાએ કર્યો તો હાલત, હું કઈ પૂછવાનું નહોતો। અને ક્યારેક પૂછી નાખી પાછા, એટલે વિચારીને કરવી। પછી મહારાજ બોલ્યા, જે શ્રીમદ ભાગવત વિશે વાસુદેવ શંકરસણ પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એ ચતુર્વ્યૂહની જ વાર્તા છે, તે કોઈ ઠેકાણે એને સગુણ કરીને કહે છે અને કોઈ ઠેકાણે એ નિર્ગુણ કરીને કહે છે। તે જ્યારે નિર્ગુણ કરીને કહે છે ત્યારે વાસુદેવ ભગવાનને કહે છે, અને જ્યારે સગુણ કરીને કહે છે ત્યારે શંકરસણ અનિરુદ્ધ પ્રદ્યુમ્નને કહે છે। માટે જ્યારે નિર્ગુણપણે કહ્યા હોય ત્યારે સાંભળનારની ને વાંચનારની મતિ ભ્રમી જાય છે, અને એમ જાણે છે જે ભગવાનનો તો આકાર, ભગવાનને તો આકાર નથી તે સમજનારની અવળી સમજણ છે, અને શાસ્ત્રમાં જે શબ્દ છળ છે તે એકાંતિક ભક્ત વિના બીજાને સમજાતા નથી, તે કયા શબ્દ છળ, તો જે ભગવાન અરૂપ છે, જ્યોતિ સ્વરૂપ છે, નિર્ગુણ છે અને સર્વત્ર વ્યાપક છે, એ વચન સાંભળીને મૂર્ખ હોય તે એમ જાણે જે શાસ્ત્રમાં તો ભગવાનને અરૂપ કહ્યા છે, અને જે એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે શાસ્ત્રમાં ભગવાનને અરૂપ ને નિર્ગુણ કયા છે તો માઈક એવા જે રૂપ ને ગુણ તે નિષેધ નિર્થે કયા છે, પણ ભગવાન તો નિત્ય દિવ્ય મૂર્તિ છે અને અનંત કલ્યાણ ગુણે યુક્ત છે અને તેજના પુંજરૂપ કયા છે તે તો મૂર્તિ વિના તેજ હોય નહીં, માટે એ તેજ તે મૂર્તિનું છે. જેમ અગ્નિની મૂર્તિ છે તે મૂર્તિમાંથી અગ્નિની જ્વાળા પ્રગટ થાય છે, તેણે કરીને તે અગ્નિની મૂર્તિ દેખાતી નથી અને જ્વાળા દેખાય છે, પણ સમજવું હોય તે એમ જાણે જે અગ્નિની મૂર્તિમાંથી જ્વાળા નીકળે છે, તેમજ વરુણની મૂર્તિમાંથી જળ પ્રગટ થાય છે તે જળ દેખાય છે અને વરુણની મૂર્તિ દેખાતી નથી, પણ સમજવું હોય તે એમ જાણે જે વરુણની મૂર્તિમાંથી સર્વે જળ છે, તેમ બ્રહ્મ સત્તારૂપ જે કોટી સૂર્ય જેવો પ્રકાશ છે તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે. અને શાસ્ત્રમાં એવો વચન હોય છે, જેમ કાંટે કરીને કાંટો કાઢીને પછી બેયનો ત્યાગ કરે, તેમ ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવાને કાજે દેહને ધરે છે, તે ભાર ઉતારીને દેહનો ત્યાગ કરે છે, એવા જે શબ્દના છળ તેને સાંભળીને મૂર્ખ હોય તે ભૂલા પડે છે અને ભગવાનને અરૂપ સમજે છે, પણ ભગવાનની જે મૂર્તિ તેને દિવ્ય જાણતા નથી, અને એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે જે બહુ અદ્ભુત વાત એમ બતાવવામાં આવી છે. શ્રીમદ ભાગવત વગેરે શાસ્ત્રોની અંદર ભગવાનના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. એમાં મહદઅંશે મહારાજ કે ચાર સ્વરૂપનું વર્ણન છે શ્રીમદ ભાગવતની અંદર, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, શંકરસણ અને વાસુદેવ નારાયણ. એમાં કોઈ જગ્યાએ ભગવાનને સગુણ કીધા છે, કોઈ જગ્યાએ નિર્ગુણ કીધા છે, પણ સગુણ નિર્ગુણ શબ્દ જ્યારે આવે છે ત્યારે જીવની મતિ ભ્રમી જાય છે. સગુણ શબ્દથી ભગવાનનું જ્યારે સંબોધન હોય ત્યારે ઘણી ફેરી જીવાત્મા ભગવાનને માયાના ગુણ યુક્ત પણ સમજી બેસે છે, અને નિર્ગુણપણે જ્યારે ભગવાનનું પ્રતિપાદન કરવામાં આવ્યું હોય ત્યારે ભગવાનને આકાર રહિત, નિરાકાર સમજી બેસે છે. બે રીતે બાધક બને છે. પણ મહારાજ કહે કે જ્યારે સગુણપણે ભગવાનનું વર્ણન હોય ને ત્યારે ભગવાનના પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, શંકરસણ ત્રણ જે અવતાર છે એનું વર્ણન હોય છે, કારણ કે માયાના ગુણને ગ્રહણ કરીને એ સ્વરૂપનું પ્રાગટ્ય સ્થાન બતાવ્યું છે. અને નિર્ગુણપણે ભગવાનને જ્યારે કીધા હોય ત્યારે વાસુદેવ ભગવાનને કીધા હોય છે. નિર્ગુણનો મતલબ એવો નથી તો ભગવાનની અંદર આકાર નથી અથવા ભગવાનની અંદર ગુણ નથી, પણ નિર્ગુણનો અર્થ એવો થાય છે કે ભગવાનની અંદર માયાનો એકે ગુણ નથી. ભગવાનની અંદર ગુણનો તો ખજાનો છે, કારણ કે સત્સંગમાં સ્વયં શતાનંદ સ્વામી લખે, નિત્ય અસંખ્ય કલ્યાણ દિવ્ય સદગુણ મંડિત હિ શૈતશ્ચ ભગેહિ ષડવિહિ શ્રી દિવિણીમાદિભિ. ભગવાન તો અસંખ્ય ગુણનો ખજાનો છે, જેની પાસે પણ જે ગુણ દેખાય છે ભગવાનના સ્વયંના આવેલા ગુણો છે. મહારાજે પ્રથમના 62માં વચનામૃતમાં લખ્યું, ભગવાનની અંદર 69 જ ગુણો છે, એ ભક્તની અંદર અથવા તો સંતની અંદર ક્યારે આવે છે તો ભગવાનનો જ્યારે નિશ્ચય થાય છે ત્યારે ગુણો સંતની અંદર આવે છે. એ કેમ આવે છે, કેવી રીતે એ વાત અત્યારે આપણે નથી ચર્ચતા. મૂળ વાત એ કહેવાની છે આપણે કે ભગવાનની અંદર ગુણ તો છે, અને એ ગુણ કયા છે તો કે દિવ્ય ગુણો છે, માઇક નથી. એટલે ભગવાનને તો પછી નિર્ગુણ કેમ કહેવાય તો કે ભગવાનની અંદર ગુણો અનંત છે પણ એ કે માઇક નથી. એટલા માટે ભગવાનને શાસ્ત્રમાં નિર્ગુણ શબ્દથી સંબોધ્યા છે અને સગુણ શબ્દથી પણ સંબોધ્યા છે. મહારાજ કહે કે ભગવાન જો પ્રથમને 41 પ્રમાણે ભગવાનની અંદર જો આકાર જ ન હોય તો આ સાકાર સૃષ્ટિનું સર્જન કેમ થાય. મહારાજ કે વેદ પણ એમ કે, શ્રુતિ પણ એમ કે, સ ઈક્ષત તે જોતા હવા, તે જોતા હવા. જો એની અંદર એક આકાર જ ન હોય, ભગવાનની અંદર કોઈ પ્રકારનો ગુણ જ ન હોય તો જોતા હવા શબ્દ કેમ સંવિદ બને, જોયું છે નથી, આંખ વિના જોવાય કેમ. આંખ હતી તો આંખ રહી કોને આધારે? આંખ મુખને આધારે, તો મુખ કોને આધારે? એટલે પરમાત્મા સદાય સાકાર છે. અને મહારાજે સ્વયં પર બે પદ જે બનાવ્યા એમાં પોતે બોલ્યા, મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, તેમાં હું રહું રે દ્વિભુજ દિવ્ય સદાય સાકાર, હું સદાયને માટે સાકાર છું. અહીંયા મહારાજ પહેલા એમ કે ભાગવતમાં સગુણ નિર્ગુણ બે સ્વરૂપનું વર્ણન છે એ વાત કીધા પછી મહારાજ કે જે કુબુદ્ધિવાળા છે એ ભગવાનને નિરાકાર સમજે છે, કારણ કે જેમ નિર્ગુણ શબ્દનું સંબોધન છે એમ બીજા ઘણા બધા શબ્દનું સંબોધન છે. એમ મહારાજ કે શાસ્ત્રમાં ભગવાનને અરૂપ ક્યાંક કીધા હોય છે, ક્યારેક જ્યોતિષરૂપ કીધા હોય છે, ક્યારેક નિર્ગુણ કીધા હોય છે, આવા બધા જે શબ્દ સાંભળ્યા છે સર્વત્ર વ્યાપક કીધા હોય છે એ જાણી અને ભગવાનને નિરાકાર સમજે છે. પણ ભગવાનના એકાંતિક ભક્ત છે એના એ શબ્દને સાંભળે એ કેવી રીતે સમજે છે? તો એવી રીતે સમજે, ભગવાનને અરૂપ કીધા હોય ત્યારે માયાનું રૂપ ભગવાનમાં નથી માટે ભગવાનને અરૂપ કીધા છે. જ્યોતિષરૂપ કીધા હોય, પ્રકાશરૂપ કીધા હોય ત્યારે ભગવાનને એકાંતિક ભક્ત જે મૂર્ખ છે મહારાજ કે એમ સમજે, જ્યોતિષરૂપ એટલે પ્રકાશરૂપ જ ભગવાન છે, બીજું કોઈ શું છે જ નહીં, એક તેજનો સમૂહ એ જ ભગવાન છે. પણ એ મહારાજ કે મૂર્ખની સમજણ છે, ભગવાનનો એકાંતિક ભક્ત તો એમ સમજે છે એ તેજ આવ્યું ક્યાંથી, તેજ આવ્યું ક્યાંથી? લેમ્પ છે તો તેજ ભલે દેખાય પણ લેમ્પને આધારે તેજ છે, એમ ભગવાનને આધારે તેજ છે. ભગવાન મૂર્તિમંત છે એનું એમાંથી તેજના પૂજો વહે છે એ તેજ છે, પણ ભગવાન તો સ્વયં સદાયને માટે સાકાર એમ ભગવાનને એકાંતિક ભક્ત સમજે છે. નિર્ગુણ શબ્દથી જ્યારે સંબોધ્યા હોય ત્યારે નિર્ગુણનો મતલબ ભગવાનની અંદર માયક ગુણ નથી એમ ભગવાનને એકાંતિક ભક્ત સમજે છે. ભગવાનને સર્વત્ર વ્યાપક કીધા હોય, બધી જગ્યાએ ભગવાન રહેલા છે એમ વ્યાપક જ્યારે કીધા હોય ત્યારે સમજે છે વિમુખ જીવ, કે જે વ્યાપક હોય મૂર્તિમંત ન હોય, મૂર્તિમંત હોય એ વ્યાપક નો એમ વિમુખ જેવું સમજે છે. પણ ભગવાનનો એકાંતિક ભક્ત કેમ સમજે છે? તો ભગવાન મૂર્તિમંત રહ્યા થકા પણ વ્યાપક વાને વ્યાપવાને માટે સ્વયં પોતે સમર્થ છે, પણ પોતાની સામર્થ્ય જેટલી છે. ભગવાન તો અનંત રૂપે પણ થઈ શકે છે, એક એક જીવની અંદર પ્રગટ સ્વરૂપે હૃદયની અંદર બિરાજમાન પણ ભગવાન તત્વ થઈ શકે છે. તારતમ્યતા પ્રમાણે પરમેશ્વર જેવું પાત્ર એવા સ્વરૂપે પોતે પોતાની શક્તિના માધ્યમથી થઈ શકે એમ ભગવાન એકાંતિક ભક્ત સમજે છે. મહારાજ બે ત્રણ બીજા દ્રષ્ટાંતો આપ્યા. મહારાજ કે આ સૂરજ છે એનો પ્રકાશ સર્વત્ર જગ્યાએ ભલે વ્યાપક હોય પણ એ મૂર્તિમંત સૂરજ પાછા છે ખરા, સૂર્યનારાયણ છે તો એની મૂર્તિમાંથી તેજ આવે છે, વરુણ છે તો એની એના એના સ્વરૂપમાંથી જળ આવે છે, એમ ભગવાન છે તો એમાંથી પ્રકાશ પ્રગટ થાય છે. જો કે ભક્તો આપણે બહુ ભાગ્યશાળી, એક તો હિન્દુ વેદને માન્ય છે એવા હિન્દુ ધર્મમાં જન્મ મળ્યો, ભારતમાં મળ્યો, હિન્દુ જ્ઞાતિમાં જન્મ મળ્યો એ ભાગ્ય. એને તો એક હિન્દુ ફિલોસોફીને એક બાજુ તમે કરો એટલે દુનિયાની કોઈ ફિલોસોફી એ સ્વીકારવા તૈયાર નથી કે ભગવાન પૃથ્વી પર આવે છે, કોઈ સ્વીકારવા તૈયાર નથી. અંજો કે એનો વાંકે નથી, ભગવાનને ગયા નથી. કારણ કે ભગવાન તો ભક્તને આધીન છે ને, એટલે એક તો હિન્દુઇઝમ ભગવાનને સ્વીકારે છે કે ભગવાન પૃથ્વી પર આવે છે એમ આપ પ્રાપ્ત થયો. પણ હિન્દુ ફિલોસોફીમાં પણ બહુ જ ઓછી ફિલોસોફી એવી છે કે ભગવાનને સદાય સાકાર સમજે છે. સારા સારા વિદ્વાનો, મોટા મોટા વેદના આચાર્યો, ન્યાયના આચાર્યો, વ્યાકરણના આચાર્યો, એની નજીક તમે જ્યારે જાઓ ત્યારે ભગવાનને એ મૂળ સ્વરૂપમાં નિરાકાર સમજે. અહીંયા આપણા મનમાં થાય તો પૂજા પાઠ કરે છે, ભગવાનની સ્તુતિ કરે, પ્રાર્થના કરે, બધી વાત સાચી. પણ એ તમે નજીકથી પૂછો કે તમે ભગવાનને કેવી રીતે ભજો છો ત્યારે એમ જ કહે છે, નિરાકાર જે તત્વ છે આ પૃથ્વી પર ભક્તના પ્રેમને આધીન બની નિરાકાર થયું છે એમ અમે માનીએ છીએ. સારા સારા તમને આવા જોવા મળશે. એની મધ્ય આપણે ભાગશાળે કે આપણે સ્વપ્નમાં ભગવાન કોઈ નિરાકાર મનાતા નથી, ભગવાન સદાય સાકાર મને આપણા બીજા ભાગ એથી ઉપર જઈએ તો માનો સાકાર માનનારો દક્ષિણ વિભાગ છે, નથી એમ નહીં. ભગવાનને સદાય સાકાર સમજે છે, વિશિષ્ટ અદ્વૈત મત ભગવાનને સદાય સાકાર માને છે. સાકાર તો સમજે છે, પણ એથી આપણે એટલા માટે ભાગ્યશાળી અધિક છીએ કે સાકાર સ્વરૂપમાં પણ લોકો સાકારમાં આગળ જઈ જઈ અને મધ્યને 31મા પ્રમાણે પુરુષને જ પુરુષોત્તમ સમજે છે, પણ સર્વથી પર પુરુષોત્તમ નારાયણ સુધી તો કોઈની દ્રષ્ટિ નથી પડી. અને આપણે ગામડાની અંદર રહેનારા માણસો અને આપણી દ્રષ્ટિ છેક અક્ષરથી પર પુરુષોત્તમ નારાયણ સુધી પહોંચી ગઈ. કેટલા ભાગ્યશાળી! અક્ષર પર પુરુષોત્તમ જે હ તેણે ધર્યું મનુષ્યનું દેહ, એ વાતની ઘેડ બેહી ગઈ, હા પડી ગઈ. કેટલા ભાગ્યશાળી! એ તો બહુ કઠણ કામ હો, ભગવાનને સર્વોપરી સમજવા બહુ કઠણ કામ, અતિ કઠણ કામ. મહારાજ પ્રગટ બિરાજતા તો ન આ પડે. બોલો, અમદાવાદનો બહુ પ્રસિદ્ધ પ્રસંગ. એકવાર આમ સહજ સભા ચાલતી હતી ને એમાં બધા મોટા મોટા બધા ભક્તો બેઠા હતા. દામોદર ભગત બેઠા હતા, નથુ ભટ્ટ બેઠા હતા. એમાં દામોદર ભગતે મહારાજની સર્વોપરી બધા મંતવ્યો આપતા છે. એમાં દામોદર ભગત કહે, મહારાજ તો સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, સર્વથી પર છે. મહારાજ એવું તો કશું છે જ નહીં, અને મહારાજના માધ્યમથી તમામ અવતાર સંવિદ્ધ બને છે. નથુ ભટ્ટ એટલે બહુ મોટા વિદ્વાન, ભાગવતાદિકની કથા કરે. નતર મહારાજની આજ્ઞાનું પાલન પણ ખરું. કોઈ એમ કીધું કે તું તિલક ચાંદલો કરીને કથા કરીશ તો અમે કથા નહીં કરીએ, તો વાંધો નહીં. આટલું બળ ધરાવનાર નથુ ભટ્ટે પણ જ્યારે સાંભળ્યું દામોદર ભટ્ટના, દામોદર ભગતના મોઢેથી કે ભગવાન તો સર્વોપરી છે. દામોદર ભગત મૂળ પટેલ હતા, નથુ ભટ્ટ ઉભા થઈ ગયા અને કે એ કણબા શું બોલશો તું, બોલતા જાક વિચાર કર. તો ખાચું જ બોલું છું, ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. નથુ ભટ્ટથી ન રહેવાનું ઉભા થઈ ગયા. દામોદર ભગતના ગાલો પર એક ઉપાડીને થપાટ છોડી દીધી. બોલો, બોલવાની બંધ કર. દામોદર ભગત કે એક નહીં, હો લપાટ મારીને તો કોઈ સ્વામિનારાયણ સર્વોપરી, સ્વામિનારાયણ સર્વોપરી, સ્વામિનારાયણ સર્વોપરી છે. અને નથુ ભટ્ટ ખીજાણા. નથુ ભટ્ટ કે હાલ તને મારા પાસે લઈ જાઓ. મારા જેતલપુર બિરાજતા હતા અને દામોદર ભગતનું કાંડું પકડીને જેતલપુર લઈ આવ્યા. અને મહારાજને કહે છે કે મહારાજ આ દામોદર એમ કે તમે સર્વોપરી ભગવાન છો. અરે ભર સભામાં કહેતો હતો, મેં તો લાફો જીક દીધો કે, અને તોય બંધ નહીં થતો, હજી કે એક નહીં હો મારતો કહીશ કે. તો મહારાજ આને જેમ જેમ સમજાવો તો ત્યારે મહારાજ કે એક કામ કરો, તમે ધ્યાનમાં બેહો પહેલાં, પછી એને આપણે સમજાવીશ. પહેલાં તમે ધ્યાનમાં ઘડીક બેહો કે અને ભજન કરો, એટલે તમને અંતરમાં જે વિક્ષેપ થયો છે ને બધો શાંત થઈ જાય. અને મારા નથુ ભટ્ટને ધ્યાનમાં બેહાર્યા અને મારા સમાધિ કરાવી, અને સમાધિમાં નથુ ભટ્ટને મારા એવા દર્શન દીધા, અનંત અવતારો મહારાજની સ્તુતિ કરતા હોય, અનંત મુક્તોની સાથે અનંત અવતારો મારની સ્તુતિ કરતા હોય, અને આવા દર્શન નથુ ભટ્ટને થયા. નથુ ભટ્ટ જાગ્રત તો થયા, પણ ના મહારાજને પહેલા દંડવટ ન કર્યા, પહેલા દામોદર ભટ્ટને દંડવટ કર્યા. અને દામોદર ભટ્ટને દંડવટ કરીને કે ભગત, ભગત તમે બહુ સાચું કીધું, મારા ગુનાને માફ કરજો. હું વેદનો ભણેલો અને એક શાસ્ત્રનો ભણેલો, મને જે વાત ન સમજાણી, તમે એક ખેતી કરનારા મૂળ માણસ એને ત્યાં જન્મ ધારણ કરી અને તમે સ્વામિનારાયણ ભગવાન સુધી પહોંચી ગયા, માટે લાખ લાખ વાર તમને ધન્યવાદ હોજો, લાખ લાખ વાર ધન્યવાદ હોજો. અરે કદાચ હું તો ભગવાન સ્વામિનારાયણને આરે ફરતો હતો, મહારાજની હું પાંચ મણ તો પરસેદી ખાઈ ગયો, પણ દામોદર ભગત તમે જો ન મળ્યા હોત ને તો મારેને આરે ફર્યા પછી પણ હું મહારાજને જેમ છે ઓળખી શકત નહીં. કેટલા ભાગશાળી આપણે, કેટલા ભાગશાળી! એ પુરુષોત્તમ નારાયણ, એ સર્વોપરી પરબ્રહ્મ છે, એમની હૈયામાં હા પડી ગઈ. સ્વપ્નામાં કોઈ દી અવતાર જવાનો મનાય, આથી મોટા ભાગ કયા હોઈ શકે. માટે આપણા જેવો કોઈ ભાગ્યશાળી નથી. માટે જોજો, પોતાની જાતને રંક અને કંગાલ નહીં સમજતા કોઈ દાડો. કોકની ફોર વ્હીલ હારી ગાડી ભાળી દે ને પોતાની જાતને કંગાલ નહીં સમજતા, કોકનો હારો બંગલો ભાળી દે ને જરાય પોતાના મનની અંદર અશાંતિ પ્રગટ નહીં થવા દેતા. જોજો, આ જગતની ભવ્યતાને જોઈ હૃદયની દિવ્યતાને તમે ગુમાવી નહીં દેતા. યાદ રાખજો, ભવ્યતા કરતા દિવ્યતાની અબજોગણી અધિક કિંમત હોય, અબજોગણી અધિક કિંમત. આ જગતની અંદર ભવ્યતા હોઈ શકે, પણ દિવ્યતા ક્યાં હોઈ શકે? હે, દિવ્યત્વ તો પરમાત્માના સાનિધ્યમાં જ હોઈ શકે. આ પુરુષોત્તમ નારાયણની સર્વોપરી નિષ્ઠા દ્રઢ થાય ત્યારે દિવ્યતા પ્રગટ થતી હોય છે. ભગવાનના ભક્તો યાદ રાખજો, પોસાય તેટલી ભવ્યતા હોય ને તો એક દાડો કાળ એનો કોળિયો કરી જાહે. બોહા એવી ભવ્યતા છે તોય કાળ એક ને એક દાડો ભવ્યતાને કોળિયો કરી જશે, પણ દિવ્યતાથી કાળ હોગાવ દૂર રહે, હોગાવ દૂર રહે છે. માટે જીવનને દિવ્ય બનાવજો. ભવ્ય થાય તોય ભલે, ન થાય તોય ભલે. ભવ્ય બંગલો થાય તોય ભલે, ન થાય તોય ભલે. ભવ્ય કાર આવે તોય ભલે, ન આવે તોય ભલે. કદાચ વસ્ત્રો પર ચાર ચાર થીગડા મારવા પડ્યા હોય ને વસ્ત્ર પહેરવું પડે એની ચિંતા નહીં કરતા, પણ જીવનને દિવ્ય બનાવજો. જગતની અંદર દિવ્યતાને કોઈ આંબી નહીં શકે. અને ભક્તો, એ દિવ્યતા સત્સંગના માધ્યમ વિના કોઈ દી પ્રાપ્ત ન થાય. અને એટલા માટે મહારાજ ઘણી ફેરી કહેતા, બાબો સાહેબ મહારાજ કે મહા મૂર્ખો છે, અને અમારો નાથ ભગત તો મહારાજ કે મહાન ગુણિયલ છે, મહાન ગુણિયલ. ન તો બાબા સાહેબ ની અંદર ભવ્યતા હતી, કારણ કે એના નામનું નાણું આલે ભાઈ, એટલી ભવ્યતા. નાથ ભગત ની પાસે ભવ્યતા નહોતી, પણ દિવ્યતાનો ખજાનો હતો, કારણ કે ભગવાન સ્વામિનારાયણને સર્વોપરી સમજી અખંડ પરમાત્માનું ભજન કરનાર હતા. અહીંયા બહુ સરસ વાત મહારાજ બતાવે. મહારાજ કે ભગવાનને કોઈ નિર્ગુણ કહે છે ત્યારે જીવાત્માની મતિ ભમી જાય છે, પણ એ વાતને સમ્યક સમજી શકતો નથી. અહીંયા તો હજુ મહારાજ સાકાર નિરાકારની જ વાત કરે છે. જ્યારે સાકાર નિરાકારમાં તો આપણને સંકલ્પ ન ઉઠે, પણ સાકાર સમજ્યા પછી એ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણમાં કોઈ દી સંકલ્પ નથી ઉઠતો, માટે આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી. મહારાજ બહુ અદભુત વાત બતાવી રહ્યા છે. મહારાજ કે ભગવાનને એકાંતિક સંતો અને ભક્તો એની સમજણ આવી છે. મહારાજ કે શાસ્ત્રમાં એવા વચન હોય છે, જેમ કાંટે કરીને કાંટો કાઢીને પછી બેનો ત્યાગ કરે, તેમ ભગવાન પૃથ્વીનો ભાર ઉતારવાને કાજે દેહને ધરે છે. તે ભાર ઉતારીને દેહનો ત્યાગ કરે છે, કાંટે કરીને કાંટો કાઢીને કાંટાનો ત્યાગ કરે. એમ આ પૃથ્વીની અંદર જે ભાર હોય, અધર્મ હોય, એને કાઢવા માટે ભગવાન નિરાકાર તત્વ, અજ્ઞાન લોકો માન નિરાકાર તત્વ એ નરાકાર થાય છે, અધર્મ ઉથાપી નાખી અધર્મ જતો રહે, અને પોતાનું સાકાર સ્વરૂપ એને પર વિલીન કરીને ફરીને પાસે નિરાકાર થઈ જાય છે. મહારાજ કે આ મૂર્ખની સમજણ છે. મહારાજ કે આ પૃથ્વી પર અમે આવીએ તો એ સાકાર છીએ, અને પૃથ્વી પર અમે મનુષ્યકૃતિ તન ધારણ કરીને વિચરણ ન કરતા હોય તો પણ સદાય સાકાર જ છીએ. નિરાકાર તો કોઈ કાળે અમે છીએ નહીં, કોઈ કદી માનશો પણ નહીં. મહારાજ એવા શબ્દ સાંભળીને મૂર્ખ હોય તે ભૂલા પડે છે, અને ભગવાનના ભગવાનને અરૂપ સમજે છે, પણ ભગવાનની જે મૂર્તિ તેને દિવ્ય જાણતા નથી. જો ભવ્ય જાણતા નથી શબ્દ નથી, દિવ્ય જાણતા નથી. સમજણું, ભવ્યતા એ મહારાજનો શબ્દ અને દિવ્યતા એ જ મહારાજનો શબ્દ છે. યાદ રાખજો, દિવ્યતા એ મહારાજનું સાનિધ્યનું સ્થાન છે. અને એકાંતિક ભક્ત હોય તે તો એમ જાણે છે, જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનની પ્રતિજ્ઞા રાખવાને કાજે બ્રાહ્મણના પુત્ર લેવાને ગયા, ત્યારે દ્વારકામાંથી રથ ઉપર બેસીને અર્જુન સહિત ચાલ્યા. તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનો જે અંધકાર તેને સુદર્શન ચક્ર કરીને કાપીને તેને વિશે રથને હાંકીને તેજ પુંજને વિશે પ્રવેશ કરીને ભૂમાપુરુષ પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવતા હવા. માટે શ્રીકૃષ્ણ ભગવાન દિવ્ય મૂર્તિ હતા તો તેને પ્રતાપે કરીને લાકડાનો જે રથ અને પંચભૂતના દેહવાળા જે ઘોડા તે સર્વે દિવ્ય ને માયા પર જે ચૈતન્ય તે રૂપ થતા હોવા. અને જો દિવ્ય રૂપ ન થયા હોય તો જેટલું માયાનું કાર્ય હોય તેટલું માયામાં જ લીન થાય, પણ માયાથી પર જે બ્રહ્મ ત્યાં સુધી પહોંચે નહીં. માટે જે ભગવાનની મૂર્તિને પ્રતાપે માયક પદાર્થ હતા તે પણ અમાયક થઈએ, એવું જે ભગવાનનું સ્વરૂપ તેને મૂર્ખ હોય તે માયક સમજે, અને જે એકાંતિક સંત છે તે તો ભગવાનની મૂર્તિને અક્ષરથી જ સમજે છે. અને મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન તેને બ્રહ્મરૂપ જે અનંત કોટી મુક્ત અને અક્ષરધામ એ શરીરના આત્મા જાણે છે. બીજી વાત મહારાજ કરી કે ભગવાન જો માયક હોય, ભગવાનની અંદર જો માયાનો ભેગ હોય તો ભગવાનના જોગમાં આવેલી વસ્તુ કોઈ દી અમાયક થાય નહીં. ગુણને સંગે ક્યાંથી નિર્ગુણ થાય રાજ, જ્યાંથી આવ્યા તેમાં પાસા સમાય રાજ. ભગવાન જો માયક હોય તેના માધ્યમથી દિવ્ય વસ્તુ નિર્માણ ન થાય. ભગવાન દિવ્ય છે તો એને અવલંબન કરીને ઘોડા રથ વગેરે દિવ્ય થઈ ગયું. ભગવાનના સંબંધને અવલંબન કરીને બહુ સરસ અહીંયા મહારાજ વાત કરે છે. મહારાજ કે દ્વારકામાંથી રથ ઉપર બેસીને અર્જુન સહિત ચાલ્યા તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનો જે અંધકાર તેને સુદર્શન ચક્ર કરીને કાપીને તેને વિશે રથને આંકીને તેજ પુંજને વિશે પ્રવેશ કરીને ભૂમા પુરુષ પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવતા હવા. ભક્તો આમ આપણે છે ને આ વચનમાં તો ઘણી ફેરી વાંચ્યું છે, તમે વાંચ્યું છે, કદાચ સંતો તો વાંચ્યું જ હોય, પણ આપણને છે ને વાંચતા વાંચતા બીજે બહુ ઉતાવળ નથી, આમાં ઘણી ઉતાવળ હોય, સમજણ. બાથરૂમમાં ઘરી ગયા જરાય ઉતાવળ નથી પછી બહાર નીકળવાની, મારી વાત સમજાય તમને? એમાં જ બહાર આવવાની જરા ઉતાવળ નથી, પણ વચનામૂત કેમ કઈ પૂરું થાય બટાજટી બોલાવીને? સ્વામી નિયમ આપ્યો એટલે વાંચ્યા વિના છૂટક્યો નથી, એટલે ડીપમાં કોઈ દી ઉતરા જ નહીં. બરાબર આમનું સંદર રાખજો. મહારાજ કે દ્વારકેથી, બરાબર જોજો શબ્દ, દ્વારકામાંથી રથ ઉપર બેસીને અર્જુન સહિત ચાલ્યા તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને. ઉલ્લંઘન કેટલું કર્યું? લોકાલોક, લોકાલોકને ઉલ્લંઘીને માયાનો જે અંધકાર તેને સુદર્શન ચક્ર કરીને કાપીને તેને વિશે રથને હાંકીને. લોકાલોકને ઉલ્લંઘ્યો તરત માયાનો અંધકાર આવી ગયો. માયાનો અંધકાર અંતર ક્યાં છે? લોકાલોક પછી તો શરૂ થાય છે અષ્ટાવરણ, અને પછી માયાનો ઉત્તમ આવે. અને યાદ રાખજો, માયાના તમને વિંધે, બરાબર, માયાના તમને વિંધે તો ભૂમાપુષ્ઠ લોકમાં અક્ષરધામ આવે. કોઈ વિચાર કર્યો આનો? માયાના તમને જો વિંધે તો સીધું અક્ષરધામ આવે, અહીંયા તો ભૂમાપુષ્ઠ નો લોક આવ્યો. અહીંયા જે માયાના તમને વિંધુ શબ્દ છે એ અષ્ટાવરણની પાર જે અંધકાર છે, અષ્ટાવરણ માને આ પૃથ્વી, આજે આપણા અષ્ટાવરણ, એની પાર જે અલોક જે છે, લોકાલોક પહાડ છે. લોકાલોક એટલે બે વિભાગ છે, આલોક અને પરલોક, એની વચ્ચેની બોર્ડર છે. હજી તો આલોકની બોર્ડર જ વિંધી, આ લોકના બોર્ડર પછી જે અંધકાર છે એને વિંધ્યો છે. ફક્ત યાદ રાખજો, આલોકની બોર્ડર પછી અલોક આવે, અને અલોકની બોર્ડર પછી ફરી અંધકાર આવે, જે માયાનું તમ છે, સમજાય, જે મહામાયા એનો અંધકાર છે, એને વિંધે એટલે સીધો અક્ષરધામ. આ માયાના તમને વિંધ્યો છે, આ લોકોની જે બોર્ડર એને વિંધી, જેથી કરીને જે અંધકાર આવ્યો છે એ અંધકાર તૂટે, એટલે ભૂમા પુરુષનો લોક, પ્રધાન પુરુષ વગેરેનો લોક. જો પ્રધાન પુરુષ, ભૂમા પુરુષ, પ્રધાન પુરુષ ન્યા સુધી પહોંચ્યા. પણ યાદ રાખજો, તો તમારા મનમાં થશે તો પછી ઘોડા રથ બધું દિવ્ય થયું કેમ કીધું ને? યાદ રાખજો, ભગવાનના શબ્દને કહીને લોકોને વિંધ્યો ન વિંધ્યો તો અહીં દિવ્ય જ બને. એવું નથી કે લોકાલોકને વિંધે તો જ દિવ્ય થાય. યાદ રાખો, સચ્ચિદાનંદ સ્વામી છે, સચ્ચિદાનંદ સ્વામી છે, એની આજે બોડી હતી, બોડી શરીર, એ બોડી તો પંચભૂતની જ હતી કે દિવ્ય હતી? કઈ બોડી તો બોડી જ છે, પંચભૂતની જ હતી. અને પંચભૂતનું જે શરીર છે એ પંચભૂતનું શરીર ક્યારેય મનુષ્ય શરીર ઉડી શકે નહીં. સચ્ચિદાનંદ સ્વામી આકાશ માર્ગે, સોરી, શતાનંદ સ્વામી આકાશ માર્ગે ઉડતા, શતાનંદ સ્વામી આકાશ માર્ગે ઉડ્યન કરતા, અને હમીર સરોવરમાં ડૂબકી મારે સીધા બદ્રિકાશ્રમ નીકળતા. મહારાજ કરિયાણા બિરાજમાન હતા, આકાશ માર્ગે ઉડતા ઉડતા શતાનંદ સ્વામી આવતા. મહારાજ કે સ્વામી આકાશ માર્ગે ઉડતા ઉડતા આવ્યા છે, સ્વામીના શિર ઉપર કે વસ્ત્ર રહેવા નથી પામ્યું, માટે વસ્ત્રનો ઘા કરો સ્વામી પહેરી લે. હું તમને એ સમજાવવા જઈ રહ્યો છું ભક્તો, કે અહીંયા મહારાજ જે દિવ્ય શબ્દનો ઉપયોગ પ્રયોગ કરી રહ્યા છે કે રથ વગેરે દિવ્ય થતું હોવું, દિવ્ય કેમ થયું? તો ભગવાનના શબ્દ કરીને થયું. પછી આલોક હોય તોય ભલે, અને પરલોક હોય તોય ભલે, ભગવાનનો જ્યાં સંબંધ થાય તે બધું દિવ્ય થઈ જાય, ત્યાં કાંઈ માયક રહે નહીં. જેથી કરીને રથ વગેરે દિવ્ય થયું, પણ રથ વગેરે દિવ્ય થયું એનો મતલબ એવો નથી કે રથ વગેરે વગેરે બધું અક્ષરધામમાં પહોંચ્યું, ભૂમાપુરુષના લોકમાં જ ગયા છે. અને ભૂમાપુરુષનો જે લોક છે એ માયા સંબલિત છે, છે ભલે ભૂમાપુરુષનો લોક પણ માયા સંબલિત છે. માયા સંબલિત હોવા છતાંય પણ આ બધી વસ્તુ દિવ્ય બની કેમ? તો કે ભગવાનના સંબંધે કરીને. જેમ સદાનંદ સ્વામીનું શરીર પંચભૂતનું હોવા છતાંય ભગવાનના સંબંધને અવલંબન કરી દિવ્ય બન્યું, અને દિવ્ય બન્યું જેથી કરીને આકાશમાં ઉડ્ડયન કરી શકે, હેમીર સરોવરમાં ડૂબકી મારે, અને બદ્રીનારાયણની અંદર, બદ્રિકાશ્રમની અંદર નીકળી શકે. નહીતર બહુ મોટો બાધ આવે. આમ જો ન સમજીએ તો આ બધા રથ વધ બધું અક્ષરધામ પહોંચ્યું, અને અક્ષરધામમાં પગ પાછું શું આવે? અક્ષરધામ સુધી સતે દેહે, આ દેહ કરીને અક્ષરધામમાં ન જઈ શકાય. શું કામ ન જઈ શકાય? તો એનું કારણ છે, કારણ કે આ શરીર ભલે દિવ્ય બને. મહારાજે મધ્યના વિશ્વમાં વચનામૃતમાં કીધું, મારે કે તપ નિવૃત્તિ ધર્મ અને યોગ સાધના વગેરેના માધ્યમથી સિદ્ધ સંજ્ઞાને પ્રાપ્ત કરી અને વ્યક્તિ નિરાવરણ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે, પણ તેમ છતાં જે શરીર છે પંચભૂતનું છે, એ પંચભૂતનું જ રહે છે, એ પંચભૂતના દેહ કરી અક્ષરધામની અંદર એન્ટ્રી ન થઈ શકે. કારણ કે પ્રથમના 37મા પ્રમાણે ચૈતન્યની મૂર્તિ નિર્માણ થાય છે ત્યારે પંચભૌતિક દેહ બધો અહીંયા પડ્યો રહે, એ પંચભૌતિક દેહ સાથે અક્ષરધામમાં એન્ટ્રી સંવિધ બની શકે નહીં. પણ ભૂમાપુરુષના લોકમાં ગયા હોવા છતાં દિવ્ય બેને એમ કીધું, એ ભગવાનના સંબંધને અવલંબન કરીને દિવ્ય બની ગયા છે. એટલે બહુ સરસ મહારાજ વાત કહે છે. મહારાજને તો એટલું સમજાવવું છે કે કોઈ એમ કે ભગવાન નિરાકાર છે, યાદ રાખજો, તો આ બધી વાત કામ મારે કહે, કોઈ એમ કે ભગવાન નિરાકાર છે એમ કહેતા હોય તો નિરાકારનો મતલબ એવો થાય કે ભગવાનને આકાર નથી. ભગવાનને આકાર જો ન હોય તો પછી એકોહમ બહુશ્ય પ્રજા એ શ્રુતિ સાચી બની જાય, એક એવા ભગવાન અનંત રૂપે થયા, તો આ સામાન્ય જીવન ભગવાન બે એક બની જાય, બે અલગ ન રહે. અને એક જો એક જ બની જાય, બે અલગ ન રહે, તો એ રથ શા માટે ભગવાનના સંબંધે કહીને ભૂમાપુરુષ લોક સુધી પહોંચ્યો? તો પછી બધા પગી જવા જોઈએ ને, બધા નથી પગી શકતા. તો એનો મતલબ ભક્ત અને ભગવાન બંનેની અંદર ભેદ છે. ભક્ત ભક્ત છે, ભગવાન ભગવાન છે. ભક્ત તો ત્યારે જ દિવ્ય બને, પદાર્થ તો ત્યારે જ દિવ્ય બને જ્યારે એને ભગવાનનો સંબંધ થાય. એવી વાત બતાવવા માટે આ દ્રષ્ટાંતને મહારાજ વચ્ચે લઈ આવ્યા છે. માટે જે ભગવાનની મૂર્તિને પ્રતાપે માયક પદાર્થ હતા તે પણ અમાયક થયા ભગવાનની મૂર્તિને અવલંબન કરી. જે ભગવાનનું સ્વરૂપ તેને એવું, જે ભગવાનનું સ્વરૂપ તેને મૂર્ખ હોય તે માયક સમજે, અને જે એકાંતિક સંત છે તે તો ભગવાનની મૂર્તિને અક્ષરાતીત સમજે. અક્ષરાતીત કેવી સમજે ભગવાનની મૂર્તિને? અક્ષરાતીત, અક્ષરને પણ અતીત, અક્ષરને અતીત માને અક્ષર પણ સમ્યક, એ પરમાત્માના ગુણોની, એની મહત્તાની, એના અનેકવિધ શ્રેષ્ઠ જે તત્વો એને પાર ન પામી શકે, એને પણ અતીત. એમ અક્ષર પણ ન કહી શકે ભગવાન આવા છે, ન કહી શકે. એટલું કહી શકે ભગવાન બધાથી પર છે. બધા ભગવાનને સમજવા પ્રયાસ કરી, યાદ રાખો, બરાબર સમજો, બધા ભગવત તત્વને સમજવા માટે બધા પ્રયાસો કરે છે. એવમ કોઈ પણ ફિલોસોફી હોય, એ મુસ્લિમ ફિલોસોફી હોય તોય ભલે, ઈસાઈ ફિલોસોફી હોય તોય ભલે, હિન્દુ ફિલોસોફી હોય તોય ભલે, પારસી ફિલોસોફી, બધા ભગવાનને સમજવા માટેનો જ પ્રયાસ કરી રહ્યા છે. અને બધા જ ભગવાનના ઐશ્વર્ય, ભગવાનના પ્રતાપ, ભગવાનના ગુણોનો મહિમા ગાય છે. હિન્દુ ફિલોસોફી પણ અનેકવિધ સંપ્રદાય હોય તોય ભલે, બધા ભગવાનના જ ગુણોને ગાય છે. પણ જેવું પોતાનું લેવલ થાય છે એવા ભગવાનને સમજે છે. જેમ 1-12 ધોરણ સુધીની સ્કૂલ હોય એમ બધા જ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, સમજાય છે? બધા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, બધા ટીચરો ભણાવી રહ્યા છે, પણ પહેલા ધોરણનો પહેલા ધોરણની કેપેસિટી પ્રમાણે અભ્યાસ કરી રહ્યો છે. અને પહેલા ધોરણ પ્રમાણે અભ્યાસ કરનાર વિદ્યાર્થી પહેલા ધોરણમાં એને 100 એકડા કક્કો આવડી જાય, ABCD આવડી જાય, અને એકુદાન આવડી જાય, થોડું વાંચતા આવડી જાય, એટલે એમ થાય બસ હું મહાસમર્થ બની ગયો. એમાંય પણ પહેલા ધોરણમાં 100 વિદ્યાર્થીમાં પહેલો નંબર લાવે, એટલે એમ થાય કહો હું તો કાંઈનો કાંઈ થઈ ગયો. યાદ રહેજો, એની વાત એની વાત સાચો, એ કાંઈનો કાંઈ જ છે, પણ કોની દ્રષ્ટિ? 100 વિદ્યાર્થીની અંદર. પણ 12મા ધોરણના વિદ્યાર્થી આગળ શું છે? એ 0 છે. 12મા ધોરણ આગળ એ 0 છે. એમ બધા જ પોતાની કેપેસિટી પ્રમાણે ભગવાનને સમજવા માટે પ્રયાસ કરે છે. પણ કોઈ પહેલા ધોરણમાં, કોઈ બીજામાં છે, કોઈ ત્રીજામાં, કોઈ ચોથામાં, કોઈ 5મામાં, કોક 12મામાં, સમજાય છે તમને? અને 12મામાં પહોંચ્યા પછી પણ પરમેશ્વર તત્વ સુધી પામવા માટે, પરમેશ્વરને સર્વોપરી સમજ્યા પછી પણ, યાદ રાખજો, બોર્ડની પરીક્ષાથી પસાર થવાનું, ભગવાનની આજ્ઞાનું પાલન કરીને સંપૂર્ણ નિર્વાસનિક બની શકે ત્યારે એ બોર્ડરને તોડીને પરમેશ્વર સુધી પહોંચી શકે. એટલે શાસ્ત્ર માત્રમાં પરમાત્માને સમજવાનો પ્રયાસ બધાએ કર્યો છે. એટલે બધા પોતાના લેવલ પ્રમાણે ભગવાનને સમજે છે. એવમ જીવ પણ ભગવાનને સમજે છે, યાદ રાખજો. ઈશ્વરો પણ ભગવાનને સમજે છે, એ ઘણા મહાન સમજે છે. આ લોકની અંદર ભક્ત છે, ભક્તમાં હજારો ભેદ છે, યાદ રાખ, આપણે અહીં બેઠા છે ને એટલા બધા, એટલા સંતો, એટલા હરિભક્તો, આમાંય બધાએ ભગવાનને અલગ અલગ રીતથી સમજતા, બધા સર્વોપરી બધા સમજી છે, એમાંય ઘણા બધા સ્ટેપ છે. જેમ મોટી સ્કૂલ હોય એની અંદર ABCD એ ચાર ક્લાસ હોય, એમાંથી હોશિયાર હોશિયાર વિદ્યાર્થીને ગોતીને એ નામનો ક્લાસ બનાવ્યો હોય, એમાં 50 વિદ્યાર્થી હોશિયાર મૂક્યા હોય, પણ હોશિયાર 50 વિદ્યાર્થી, 50માં પણ હોશિયારી જુદી જુદી છે. સમજાય તમને? ભલે 50 હોશિયાર છે, પણ 50માં હોશિયારી જુદી જુદી છે. એમ દુનિયામાં લાખો લોકો ભગવાનનું ભજન કરે, એમાં આપને મારા સર્વોપરી સમજાણ, સર્વોપરીમાં પણ ઘણી બધી કેટેગરી હોઈ શકે, કોઈ અલગ અલગ કઈ રીતે ભગવાનને સમજતો હોય, પણ એ બધામાં અનંત મુક્ત હોય પણ મારે સમજ, એ બધા કરતા વધારે મૂળ અક્ષર જે છે એ ભગવાનને બધાથી ટોપ સમજે છે, એની હું કોઈ ભગવાનને સમજી શકતું નથી. યદ્યપિ સમ્યક તો એ પણ ભગવાનને સમજી શકતા નથી, યદ્યપિ એ પણ ભગવાનના સ્વરૂપને જેમ છે એમ સમજવા માટે શક્તિમાન નથી, એવડા મોટા ભગવાન. માટે અક્ષરાતીત શબ્દ, અક્ષરને અતીત, અક્ષરને નથી પામી શકાતા એવો અર્થ પણ એક નીકળે, તો એનો અર્થ એવું નહીં, અક્ષર જો ભગવાન ન પામે આપણે છે ને પામી શકવા માટે મૂકો બધી આ ભેજામાંની પડતી, એનો મતલબ એવો અર્થ થતો નથી. પણ એ સમ્યક જેવી છે એ મહત્તા ભગવાનની સમજવા કોઈ કેપેબલ નથી, એમ એમ ભગવાન એકાંતિક સંતો સમજે છે. અને મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન, તેને બ્રહ્મરૂપ જે અનંત કોટી મુક્ત અને અક્ષરધામ એ સર્વેના, અને મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન, તેને બ્રહ્મરૂપ જે અનંત કોટી મુક્ત અને અક્ષરધામ એ સર્વેના આત્મા જાણે છે. એકાંતિક ભક્તિ કેવું સમજે છે કે ભગવાન તો કેવડા મોટા છે, તો બ્રહ્મરૂપ અનંત કોટી મુક્ત અક્ષરધામ વગેરેના આત્મા પરમેશ્વર છે, વગેરેની સામર્થ્યના દેનારા પરમેશ્વર છે, વગેરે અંદર સ્વયં પરમેશ્વર બિરાજમાન છે. યાદ રાખજો ગોપાલ સ્વામી વાતો પ્રમાણે જીવની અંદર અંતર્યામી સ્વરૂપે મહાપુરુષ રહ્યા છે, પણ મહાપુરુષની અંદર અંતર્યામી સ્વરૂપે કોઈક રહેલું છે ને એ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિ છે, બધી જગ્યાએ મહારાજ બિરાજમાન છે, એકાંતિક ભક્ત સમજે છે. માટે કોઈ ગમે તેવા શાસ્ત્ર વાંચતો હોય અને તેમાં ભગવાનને નિર્ગુણપણે કરીને પ્રતિપાદન આવે તે ઠેકાણે એમ જાણવું જોઈએ ભગવાનની મૂર્તિનો મહિમા કયો છે. પણ ભગવાન તો સદા મૂર્તિમાન જ છે, ભગવાનની મૂર્તિનો મહિમા કીધો છે. ભગવાન નિર્ગુણ શબ્દ આવે, ભગવાનની અંદર એકે માયક ગુણ નથી એટલે મહિમા થઈ ગયો, મહિમા કીધો, પણ ભગવાન તો મૂર્તિમાન જ છે. એવી રીતે જે સમજે તેને એકાંતિક